أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. આપણી ચર્ચા સુરતુલ અનકબૂત ઉપર ચાલી રહી છે, જે કુરાન એ મજીદનો 29th સૂરા છે અને એમાં 69 આયતો છે. 7 સેક્શનમાં આ સૂરા ડિવાઈડ કરેલું છે. મક્કામાં નાઝિલ થયું હતું. ઇમામ જાફર સાદિક અલ ઇસ્લામની હદીસ છે કે જે કોઈ શખ્સ 23મી માહે મુબારકે રમદાનની રાતના સુરતુલ અનકબૂત, સુરતુર રૂમ અને સુરતુર દુખાનને પડે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેને જન્નત બક્ષે છે. ઓબ્વિયસલી આ સૂરાને સમજવાની જરૂર છે. આપણે સુરતુર દુખાનને પૂરું કર્યા અને હવે સુરતુલ અનકબૂત ચાલુ કર્યા છે. ત્યારબાદ ઇન્શાઅલ્લાહ સુરતુર રૂમ ચાલુ કરશું. માહે મુબારકે રમઝાન સુધી મારું એમ છે કે આપણે આ 3 સૂરાને પૂરા કરી શકીએ. આમીન યા રબ્બલ આલમીન. આ સૂરાની 41 આયા 41મી વર્સમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, મસલુલ લઝીના તખધુ મિન દુનિલ્લાહી ઔલિયા કમસલિલ અનકબૂત ઇત્તખઝત બૈતા وَإِنَّ أَوْهَنُ الْبُيُوتِ لَبَيْتُ الْعَنْقَبُوتِ أَوْ كَانُوا يَعْلَمُونَ. જે લોકો અલ્લાહ સિવાય બીજાઓને પોતાના મદદગાર બનાવી લીધા છે, તેમનો દાખલો તે કરોડિયા જેવો છે, તે સ્પાઈડર જેવો છે કે જેણે એક ઘર બનાવ્યું અને બેશક તે ઘર નબળામાં નબળું, બહુ જ વીક કરોડિયાનું હોય છે, અગર તેઓ સમજી શકે તો. આ સૂરામાં અમુક વિષયો ડિસ્કસ કરવામાં આવ્યા છે. દાખલા તરીકે પહેલું તો ઈમાન, જે આપણે ગયા ટોકમાં ડિસ્કસ કર્યા. બીજું ઇન્સાનની જવાબદારી. ત્રીજું કયામતનો દિવસ, હિસાબ કિતાબનો દિવસ. ચોથું અમુક પૈગંબરોની લાઈફ હિસ્ટ્રીઝ આપવામાં આવી છે. બીજું ગેરઇન્સાફી ઝઘડા કરવા. અને છેલ્લું અલ્લાહ સિવાય બીજા ઉપર ડિપેન્ડ થવું, આધાર રાખવું. ગયા લેક્ચરમાં આપણે પહેલું સેક્શન શરૂ કર્યા, જેમાં વર્સીસ 1-7 છે. તેના મુખ્ય મુદ્દાઓ છે, પહેલું કે દરેક શખ્સને ઇમ્તિહાનમાં નાખવામાં આવશે. જે કંઈ ઇન્સાન આ જિંદગીમાં કમાવે છે તે એ પોતાના માટે જ છે. બીજું, મા બાપની સાથે હંમેશા સારી રીતે વર્તવું, તેઓનો મોટો અહેસાન છે. પણ જો તેઓ શિર્ક કરતા હોય તો તેઓની એ વાત ન માનવી. ત્રીજું, જે લોકો અલ્લાહ ઉપર ઈમાન રાખશે તેઓના ગુનાહોને માફ કરવામાં આવશે અને તેઓને સારું અજર આપવામાં આવશે. ચોથું, મુનાફિક ઉપર જ્યારે ઇમ્તિહાન લેવામાં આવે છે તો તેઓ સમજે છે કે તે અલ્લાહ તરફથી અઝાબ છે, પણ જ્યારે તે ઇમ્તિહાનમાં કંઈક નફો થાય છે તો તેઓ મોમિનીના પડખે ચડી જાય છે. પાંચમું, કાફિરો પોતાના ગુનાહોનો ભાર પોતે જ ઉપાડશે અને જે લોકોને તેઓ સિરાતુલ મુસ્તકીમથી દૂર રાખવાની કોશિશ કરે છે તેઓના ગુનાહનો ભાર પણ કાફિરો જ ઉપાડશે. ગયા લેક્ચરમાં આપણે ઈમાન ઉપર ચર્ચા કર્યા કે ફક્ત મોઢાથી કહી દેવાથી ઈમાન કલ્બમાં દાખલ નથી થતું, તેમાં કોશિશો કરવી પડે છે, ઇમ્તિહાનમાં સબર કરવું પડે છે. હમણાંના લોકોના દિલોમાં ઘણું જ સ્ટ્રેસ આવી ગયું છે, ઘણી જ વ્યાધિ આવી ગઈ છે. તેમાં ખાસ ફાળો છે આ સાયન્સની તરક્કી ઉપર, આ સાયન્સનું ડેવલપમેન્ટ ઉપર. તકલીફો ઇન્સાનની જિંદગી ઉપર ઘણો જ ભાગ ભજવે છે. તે ખરી રીતે જોવા જઈએ તો અલ્લાહની રહેમત છે. ઇન્સાનના સ્વભાવમાં હ્યુમિલિટી, નમ્રતા આવી જાય છે અને એના નફ્સને સ્ટ્રોંગ બનાવી નાખે છે. હવે આપણે આજે આગળની આયતો તરફ વળીએ. વર્સ નંબર 4માં અલ્લાહ કહે છે, આમ હસીબ અલ્લદીના યામલૂન સૈયાતી અન યુસબિકૂન સા મા યહકુમૂન. શું તે લોકો કે જેઓ બુરાઈ કરે છે તેઓએ એમ ધારી લીધું કે તેઓ અમારાથી આગળ વધી જશે? તેઓ જે નક્કી કરે છે તે કેટલું ખરાબ છે? અલ્લાહ આ આયતમાં સવાલ કરે છે કે એ લોકોના મગજમાં એ ખ્યાલ કેટલો ખરાબ છે અને કેટલું બુરું ખ્યાલ છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા તો ફક્ત તેઓને આ જિંદગીમાં થોડીક મોહલત આપે છે અને આના થકી તેઓ પ્રાઉડ ન થઈ જાય. અલ્લાહ તેઓને મોકો આપે છે કે કદાચ તેઓ તોબા કરી લેશે અને અલ્લાહ તરફ વળી જશે. પણ ઇન્સાન એના ફખરમાં અને હોશિયારીમાં ધારે છે કે તે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને છેતરી શકશે અને તેના આ કુદરતી નિઝામમાંથી બહાર નીકળી જશે. પણ તે શિર્ક છે. વર્સ 5માં અલ્લાહ કહે છે, મન કાના યરજુ લિકા અલ્લાહી ફઇન્ના અહલલ્લાહી લઆત વહુવા સમીઉલ અલીમ. જે કોઈ અલ્લાહની મુલાકાતની આશા રાખતો હોય તો તે જાણી લે કે અલ્લાહએ નક્કી કરેલો સમય જરૂર આવશે અને તે સાંભળનાર અને જાણનાર છે. અલ્લાહની મુલાકાત કયામતના દિવસે થશે. વર્સ 6માં કહે છે, વમન જાહદ ફઇન્નમા યુજાહિદુ લિનફસી ઇન્નલ્લાહ લગનિયુન અનિલ આલમીન. અને જે શખ્સ આ દુનિયામાં સખત કોશિશ કરે છે તો તે પોતાના જ નફ્સની ભલાઈ માટે કરે છે. હકીકતમાં અલ્લાહ તો તમામ દુનિયાવાળાઓથી ઘણો જ ઉપર છે અને તે કોઈનો મોહતાજ નથી. ઇન્સાન આ દુનિયામાં જ્યારે પોતાની ખ્વાહિશો ઉપર જહાદ કરે છે, પોતાના નફ્સને કંટ્રોલ કરે છે અને બુરાઈઓથી દૂર રાખે છે, તો તે દુનિયામાં પણ કામયાબ થાય છે અને આખેરામાં પણ સફળ થશે. હર હાલમાં અલ્લાહનો શુકર કરે છે. આ જહાદને જહાદે અકબર કહેવાય છે. આ જહાદે નફ્સ છે જે લડાઈમાં લડીને મરે છે, તે જહાદે અસ્કર છે. પણ આ જહાદે અકબર છે જે નફ્સ ઉપર ઇન્સાન કંટ્રોલ લાવવા માંગે છે. આપણે પોતે આપણી જાતને ઓળખીએ કે આપણામાં શું બુરાઈઓ છે અને આપણે તેની ખબર પણ છે. દાખલા તરીકે કોઈ પણ બાબત થાય તો આપણે જલ્દીથી રિએક્ટ થઈ જઈએ છીએ અને એના થકી કોઈનું દિલ દુખાવી નાખે છે, અથવા તો જલ્દી કોઈના ઉપર આપણે તોહમત નાખી દઈએ છીએ અને પછી આપણને શરમ પણ નથી આવતી. શા માટે? અલ્લાહ પાસે દુઆ કરીએ છીએ કે શા માટે આપણામાં આ હ્યુમિલિટી નથી આવતી. દાખલા તરીકે ઘરમાં કંઈક નાનું ચોરાય તો ઇમિજિએટલી આપણે આપણી મેઇડ્સ ઉપર કે ઘરવાળા ઉપર તોહમા નાખી દઈએ છીએ અને જ્યારે એ વસ્તુ મળી પણ જાય છે તો આપણામાં એ તાકાત નથી કે આપણે એની પાસે જઈ અને માફી માંગી લઈએ. કેવી રીતે આપણે આપણી આદતોને સુધારીએ? આપનો ગુસ્સો કેટલો અનલિમિટેડ છે. આ બધું હું મારી પોતાની જાતને કહું છું. દુનિયામાં આપણે સમય કેટલો કિંમતી છે. ક્યારે અલ્લાહ પાસે આપણે માફી માંગશું તે પહેલાં આપણે લોકોને ક્યારે માફી માંગશું? આ બધાનો ઈલાજ ગોતીએ, નહીં તો આપણી જ આદતો આપણને ઓવરપાવર કરશે. એક બાબત આપણા નેચરમાં આવી જશે એક વખત, તો એને જડમૂળથી આપણે ઉખેડી પણ નહીં શકીએ. આપણે બહુ જ કોશિશ કરીએ કે જેથી શેતાન અને એના કાંટાઓ આપણા કલ્પમાંથી નીકળી જાય અને જન્નતી ફરિશ્તાનો વસવાસ રહે. એક બહુ જ કોમન ખરાબ આદત છે કે આપણે આપણા ઘરના નોકરો સાથે, આપણા ઘરના લોકો સાથે આપણે કેવી રીતે વર્તીએ છીએ, આપણા પાડોશી સાથે આપણે કેવું બિહેવિયર રાખીએ છીએ. અમુક સમય સુધી આપણે આપણી જ આદતો તરફ ધ્યાન આપશું અને એને બદલવાની જો કોશિશ કરશું તો ઇન્શાઅલ્લાહ સારી આદતો આપણા કલ્બમાં દાખલ થઈ જશે. ફિલોસોફર્સ કહે છે કે એક શિપ કે જેમાં કેપ્ટન ન હોય તેમાંથી આપણે બચી શકીએ છીએ જો એ મધ દરિયામાં તોફાનમાં અટકી હોય, પણ જ્યારે લોકો મીટિંગમાં કે ઘરમાં એગ્રેસિવ બની જાય છે, ગુસ્સે થઈ જાય છે અને જબાન ઉપર એવા બોલ લઈ આવે છે કે જે તીરની માફક આપણા કલ્બમાં ચોંટી જાય છે, આવા વખતમાં નમતું કેમ આપવું, શાંતિ કેમ પકડવી? અઘરું છે પણ નામુમકિન નથી. અલ્લાહ પાસે દુઆ કરીએ અને આપણી આદતોને સુધારવાની કોશિશ કરીએ. આપણા ગુનાહોની કરગરીને અલ્લાહ પાસે માફી માંગીએ. રસૂલની હદીસ છે કે જે કોઈ શખ્સનો સ્વભાવ સારું અને ઠંડુ હશે તેને અલ્લાહનો ખોફ જાહેરમાં પણ હશે અને પ્રાઇવેટલી પણ હશે. જ્યારે વાદ વિવાદ થતી હોય, આર્ગ્યુમેન્ટ્સ થતી હોય અને પોતે રાઈટ પણ હોય, એની વાત સાચી પણ હોય, છતાં એ આર્ગ્યુમેન્ટ્સમાં એ ઇન્સાન શાંતિ પકડી લે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેની માટે જન્નતના દરવાજા ખોલી નાખે છે. વર્સ 7, વલ્લદીન આમનુ વ અમિલુ સ્વાલિહાતી لَنُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَنَجْزِيَنَّهُمْ أَحْسَنَ الَّذِي كَانُوا يَعْمَلُونَ. અને જે લોકો ઈમાન લાવ્યા અને સારા કામો કર્યા તેઓની ખરાબીઓને અમે દૂર કરી નાખશું અને તેઓ જે સારા કામ કરતા હતા તેનો અમે ઉત્તમ, સૌથી બેસ્ટ એનો બદલો આપશું. આ આયતમાં એક મોટું ઇન્સેન્ટિવ છે અલ્લાહ તરફથી. અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી આયતમાં નાઝિલ થાય છે કે જો તેઓ ખરા અર્થમાં ઈમાન લાવ્યા અને સારા કામ કરતા રહ્યા તો અલ્લાહ તેઓની ખરાબીઓને ભૂલી જશે. સૂરતુર રાદ માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, ઇન્નલ્લાહ લા યુગયિરુ મા બિકૌમિન હત્તા યુગયિરુ મા બિઅન્ફુસિહિમ. હકીકતમાં અલ્લાહ તે કોમની હાલતને નથી બદલાવતો જ્યાં સુધી તે કોમના લોકો પોતાની જાતને નહીં બદલાવે. હવે આપણે સેક્શન 2 ઉપર આવીએ. વર્સ 8, અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, વવસ્વૈનલ ઇન્સાના લિવાલિદૈહી હુસ્ના વ ઇન જાહદાકા લિનુશરિક બી મા લૈસ લક બિહી ઇલ્મુન ફલા તુતિઉહુમા ઇલૈય મરજિઉકુમ ફઉનબ્બિઉકુમ બિમા કુન્તુમ તઅમલૂન. અમે ઇન્સાનને તેના મા બાપ સાથે નેકીથી વર્તવાનો ઓર્ડર કર્યો છે, પણ જો તેઓ તમારા ઉપર જબરદસ્તી કરે કે તમે એવી વસ્તુને મારી સાથે શરીક બનાવો કે જેનું તમને ઇલ્મ ન હોય, તો તમે બંનેની વાતને માનજો નહીં. હકીકતમાં તમે સર્વે મારી જ તરફ પાછા વળશો. પછી તમે એ લોકો સાથે જે બિહેવિયર કરી રહ્યા હતા તેનાથી અમે કયામતના દિવસે તમને વાકેફ કરી દઈશું. બચ્ચું જ્યારે જન્મે છે તો પહેલો ચહેરો તે જુએ છે તે તેની માનો હોય છે. મા બાપનો હક અદા કરવો દરેક શખ્સ ઉપર ફરજ છે. તેઓને હંમેશા દયાની નજરથી જુઓ, તેઓનું માન રાખો, અલ્લાહ પાસે તેઓના ગુનાહોની માફી માંગો. અમુક લોકો મક્કામાં જ્યારે ઇસ્લામને સ્વીકાર્યા અને તેઓની માને ખબર પડી તો તેઓ ખાવા પીવાનું છોડી દીધા અને બચ્ચા સાથે શરત રાખ્યા કે જ્યાર સુધી તેનો દીકરો ઇસ્લામને મૂકી નહીં દે ત્યાર સુધી તે ખાવાનું નહીં ખાય. પણ ઇતિહાસ બતાવે છે કે કોઈ માં આ વચનને ન પાડી શકી. બધા ખાવાનું ખાઈ લીધા અને જ્યારે આ આયત નાઝિલ થઈ તો દીકરાઓ એની મા પાસે જઈ અને એને સમજાવ્યા. એક તફસીરમાં મુફસ્સિર લખે છે કે આ આયત ક્યારે નાઝિલ થઈ. મક્કામાં સાદ ઇબ્ને વકાસ રહેતા હતા. આ લગભગ 18 વર્ષની એની ઉંમર હતી અને તેની માનું નામ હોય છે હુમના. તેના દીકરાને તે બહુ જ મોહબ્બત કરતી હોય છે. સાદ પણ એની માનો ઘણો જ ખ્યાલ કરતો હોય છે, એનું માન રાખતો હોય છે. જ્યારે સાદ મુસલમાન થયો તો તેની મા એને ફોર્સ કરે છે કે તું તારા ઈમાનને બદલાવી નાખ, મુસલમાન નહીં થા. જો તું મારી વાત નહીં સાંભળ તો હું ખાવાનું અને પીવાનું મૂકી દઈશ. 2 દિવસ સુધી તેની મા ભૂખી રહે. સાદ એની માને કહે છે કે હું તને મળતા પણ જોઈશ ને તો પણ હું ફરી હવે કાફિર નહીં થાઉં. અને એને સમજાવે છે કે તું ખાવાનું ચાલુ કરી નાખ. સાદ રસૂલે ખુદાની ખિદમતમાં આવે છે અને આખો કિસ્સો બયાન કરે છે. ત્યાં તો આ આયત નાઝિલ થાય છે કે જો તેઓ તમને અલ્લાહ સુબહાનહુ વ તઆલા સાથે કોઈને ભાગીદાર બનાવવાનું કહે તો તમે તેઓની વાતને નહીં માનજો. તમે બધા મારી તરફ પાછા વળશો, તે સિવાય માની ખિદમત કરજો અને તેને ખુશ રાખવાની કોશિશ પણ કરજો. હદીસુલ કુદ્સીમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે કે જેની મા તેના દીકરા સાથે ખુશ હોય છે તો અલ્લાહ પણ તે શખ્સ ઉપર રાજી છે. ઇમામ ઝૈનુલ આબિદીન અલ ઇસ્લામ રિસાલાતુલ હુકૂકમાં કહે છે કે તમે તમારી માની કદર કરો. 9 મહિના સુધી તમને તેના પેટમાં વાર ઉપાડી, તમને ખવડાવી, તમને હિદાયત આપી, એ પોતે ભૂખી રહેતી પણ તમને જરૂરે ખવડાવતી, એ તડકામાં પોતે બેસતી પણ તમારા ઉપર હંમેશા શેડ રાખતી, સુંદર લલાબાઈ, સુંદર હાલરડા ગાય અને તમને સુવડાવતી, આવી પ્રેમાળ માનો કોઈ દિવસ તમે દિલ ના દુખાવજો. એની મોહબ્બતમાં કોઈ શરતો નથી. અંગ્રેજીમાં આપણે કહીશું કે માની જે મોહબ્બત છે ને તે અનકન્ડિશનલ લવ છે, તે ક્યારે પણ થાકતી નથી. તમારી સંભાળ લેવામાં, વર્તનમાં મા તમારી પાસે કંઈ માંગતી પણ નથી. તમારી વાતોને તે હંમેશા ધ્યાન દઈને સાંભળશે. ઇમામ ઝૈનુલ આબિદીન અલ ઇસ્લામ ફરમાવે છે કે તમે ક્યારે પણ તમારી માનો શુકર અદા નહીં કરી શકો. ફક્ત જ્યારે અલ્લાહની મદદ આવશે તો જ તમે તમારી માનો શુકર કરી શકશો. આ એક ફેરી ટેલ છે. એક વખત એક છોકરો એક છોકરીના બેહદ લવમાં પડે છે, તો છોકરી તેને એક શરત આપે છે કે જો તું તારી માનું કલેજું મારી પાસે લઈ આવીશ તો જ હું તારી સાથે શાદી કરીશ. આ છોકરો તો એટલો મોહબ્બતમાં ગાંડો થઈ ગયો હોય છે કે જલ્દી જાય છે, એની માને કતલ કરે છે અને એનું કલેજું લઈને જલ્દી જલ્દી છોકરી પાસે દોડતો આવે છે. રસ્તામાં તેને ઠોકર લાગે છે અને એનું કલેજું, એની માનું કલેજું એના હાથમાંથી નીચે પડે છે અને તેમાંથી આવાજ આવે છે, બેટા તને ચોટ તો નથી લાગી ને? દુનિયાની બધી માં માટે આપણે દુઆ કરીએ કે જેઓ દુનિયામાં છે તેઓને અલ્લાહ સલામત રાખે અને જેઓ આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા છે તેઓને અલ્લાહ બક્ષી આપે અને તેઓના દરજાને બુલંદ કરે. આમીન યા રબ્બલ આલમીન. હવે પછીની આયતો આપણે આવતા લેક્ચરમાં ચાલુ રાખશું અને હંમેશ મુજબ એક સ્ટોરી કરી અને આજના ટોકને પૂરું કરીશ. એક વખત એક મોટો બિઝનેસમેન એક નાના ગામડામાં જાય છે, ત્યાં તેને એક ફેક્ટરી નાખવી હતી અને તે ગામડામાં જ્યારે પહોંચે છે એના ગાડીથી તો ત્યાં જોઈ છે તો એક નદી હતી, એક રિવર હતી અને નદીમાં જુએ છે તો એક બોટ હોય છે. હવે એની પાસે બે ચોઈસ હતા, એ કાં તો પોતાની ગાડીમાં બેસી અને ફરીને સામે પાર પહોંચે, પણ તે રસ્તો ઘણો જ લાંબો હોય છે અને રસ્તો ખરાબ પણ હોય છે, સમય પણ ઘણો જ પસાર થઈ ગયો હોય છે. તો તે નક્કી કરે છે કે તે બોટમાં બેસી અને નદીને પાર કરે. બોટ ઘણી જ નાની હતી અને જોઈ છે તો એક તરફ બોટમેન બેઠો હતો અને એક તરફ આ બિઝનેસમેન જઈને તેમાં બેસે છે. થોડા આગળ જાય છે તો આ બિઝનેસમેન એ બોટમેનને કહે છે કે તને ખબર છે કે તારી બોટમાં આજે કોણ બેઠું છે? તો બિચારો બોટમેન ઘણી જ નમ્રતાથી, હ્યુમિલિટીથી કહે છે કે મને નથી ખબર કે તમે કોણ છો. તો બિઝનેસમેન એને કહે છે કે તું છાપું નથી વાંચતો? લગભગ દરરોજ મારો ફોટો છાપામાં આવે છે. તો બોટમેન એને જવાબ આપે છે કે મને તો લખતા ને વાંચતા નથી આવડતું, હું બહુ નાનો હતો અને મારો બાપ ગુજરી ગયો અને બીજું કોઈ કમાવાવાળું ન હતો, હું તો સ્કૂલ મૂકી અને કામમાં લાગી ગયો મારી ફેમિલીની ધ્યાન રાખવા માટે. મને ભણવાનું પણ મૂકી દેવું પડ્યું અને હવે હું આ બોટનું કામ ત્યારથી કરું છું. બિઝનેસમેન એની મશ્કરી કરે છે અને કહે છે કે તને લખતા વાંચતા નથી આવડતું તો એવી જિંદગીનો શું ફાયદો? આ સાંભળીને બોટમેનને થોડુંક લાગી આવ્યું પણ કંઈ જ ન બોલ્યો. થોડી વાર પછી તે બિઝનેસમેન કહે છે બોટમેનને કે થોડાક સમય પછી તું આ સામે પાર અમારી મોટી ફેક્ટરી બનશે અને એમાં અમે બોટલ્ડ વોટર તૈયાર કરશું. બિચારા બોટમેનને કાંઈ સમજ ન પડી તો તેને પૂછે છે કે બોટલમાં પાણી એટલે શું? તો બિઝનેસમેનને થોડો આમ આવેશમાં, ગુસ્સામાં આવીને કહે છે કે આ પાણીની બોટલ તારા આ નાના ગામડામાં નહીં વેચાય, એ તો સીધા શહેરમાં વેચાશે. તું શહેરમાં ગયો હોત તો તું જોઈ શકત કે દુકાનમાં પાણીની બોટલ વેચાય છે. તો બોટમેન કહે છે કે મને નથી ખબર, હું તો કોઈ દિવસ આ ગામથી બહાર જ નથી નીકળ્યો. તો બિઝનેસમેન એને કહે છે તને એ પણ નથી ખબર કે શહેર કેવું હોય છે, તો આવી જિંદગીનો શું ફાયદો? હવે બોટમેનને જ્યારે આ વાત એ સાંભળે છે તો એને સાચું લાગે છે એના માઇન્ડમાં કે મારી જિંદગીનો શું ફાયદો, હું તો લખતા વાંચતા પણ નથી જાણતો, હું તો શહેરમાં પણ નથી ગયો. અને મગજમાં વિચાર કરતો હોય છે અને એનું ધ્યાન જરાક બેધ્યાન જાય છે અને બોટ તરફથી દૂર થઈ જાય છે એનું માઇન્ડ, અને એક પથ્થર સાથે બોટ ટકરાય છે. બોટમાં એક ખાડો થઈ જાય છે અને એમાં પાણી ભરાવા માંડે છે. હજુ કિનારો દૂર હતો, બોટમેનને થયું કે હવે બચવા માટે બોટમાંથી કૂદકો જ મારવો પડશે અને સ્વિમ કરી અને કિનારા સુધી પહોંચવું પડશે. કૂદકો મારવા પહેલાં એ બિઝનેસમેનને પૂછે છે કે તમને તો સ્વિમ કરતાં આવડતું હશે ને? તો બિઝનેસમેન કહે છે, મને બિલકુલ સ્વિમ કરતાં નથી આવડતું. તો બોટમેન હસીને કહે છે, તમને સ્વિમ કરતાં નથી આવડતું તો એવી જિંદગીનો શું ફાયદો? હવે બિઝનેસમેનને એની ભૂલ સમજાણી, બોટમેનની માફી માંગ્યો અને હાથ જોડીને કહે છે કે તું મારી જાન બચાવ અને તને મારી પાસે જે ખપે તે હું તને આપીશ. તો બોટમેન એને કહે છે, તમે ગભરાવો નહીં, મને ફક્ત સ્વિમ કરતાં નથી આવડતું, મને તો સ્વિમ કરતાં પણ આવડે છે અને ડૂબતા માણસોને બચાવવા માટે પણ બચાવતા પણ આવડે છે. તમે મારા ખંભાને પકડી લો, હું તમને કિનારા સુધી પહોંચાડી દઈશ. ખરેખર આ જિંદગીમાં આપણે કોઈની મજાક ન કરીએ. આપણે નથી ખબર કે આપણે ક્યારે કોઈની જરૂર પડે. બસ આખરમાં દુઆ છે કે પાક પરવરદિગાર આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે, આપણા સ્વભાવમાં આપણે હ્યુમિલિટી લઈ આવી શકીએ, આપણા ગુસ્સા ઉપર આપણે કાબૂ લઈ શકીએ, આપણા જમાનાના ઇમામને ઝુહુર ફરમાવે અને આપણને તેના મદદગારોમાં સામેલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંત સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.